તારીખ 20/3/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 656 અને 657 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 295 મૂળ કેસેટમાં હમિંગ છે.
ઉપયોગથી કરે છે, મોક્ષને તદનુસાર પરિણામમાં રસ તીવ્ર ન થાય, વિકાસ ન વધે એટલે મલિનતા ન વધે, એ પ્રકારે સંક્ષેપથી કાર્યો પતાવવા. તે ઉદય ભાવમાં કેવા પ્રકારે પ્રવર્તવું એ વાત કરી. નિજ દોષ જોવાનો દ્રઢ લક્ષ્ય રહે આ અવલોકનનો વિષય છે. પોતાના ચાલતા પરિણામમાં જે કાંઈ દૂષિત ભાવો થાય છે, મલિન ભાવો થાય છે, એને જોવાનો લક્ષ્ય રાખે, લક્ષ્ય રાખે નહીં પણ દ્રઢ લક્ષ્ય રાખે. જો અવલોકન કરવાનો વિચાર દ્રઢ હોય તો એ કાર્ય બરાબર થાય છે. એ વિચાર સામાન્ય હોય તો ક્યારેક કોઈ પરિણામનું અવલોકન થાય, લગભગ બીજા એમને એમ ઉપરથી જાય. નિજ દોષ જોવાનો દ્રઢ લક્ષ્ય રહે અને સત્સમાગમ અને સત્શાસ્ત્રને વિશે વર્તમાન પરિણતિ એ પરમ ભક્તિ વર્ત્યા કરે. સત્સમાગમનો પણ મહિમા રહે, એની કિંમત વિશેષ રહે, એનું આરાધન પણ વિશેષ રહે. સત્શાસ્ત્રને વિશે પણ વર્તમાન પરિણતિ રહે અને સત્શાસ્ત્રો પ્રત્યેની ભક્તિ પણ એની સારી રહે, પરમ ભક્તિ એ વર્ત્યા કરે. તે પ્રકારને આત્મતા કર્યા જતા એ પ્રકારે પોતાના આત્મહિતને મુખ્ય કરીને આત્મહિતના લક્ષ્ય જો એવા પરિણામ વર્ત્યા કરે. એ ઉપરાંત જ્ઞાનીના વચનોનો વિચાર કરવા, જ્ઞાની પુરુષના જે વચનો છે એમને તો મુખ્યપણે ગોપાળદેવનો જે યોગ હતો અને એમના વચનોનો વિચાર કરવાથી, વિચાર કરવાનો અર્થ એ છે કે મારા આત્મહિતમાં આ વચનો કેવી રીતે ઉપયોગી થાય છે, અથવા આ વચનોને વિશે કહેલો જે ઉપદેશ એ હું કેવી રીતે અંગીકાર કરું, એ વગેરે પ્રકારે વિશેષ વિચાર કરવાથી દિશા વિશેષતા પામતા મોક્ષની ભૂમિકામાં આગળ વધવાનું બને છે. દિશા વિશેષ થાય છે એટલે પાત્રતા વિશેષ થાય છે અને યથાર્થ સમાધિને યોગ્ય પરિણામ થાય છે. એ દિશા છે એ નિર્વિકલ્પ સમાધિને યોગ્ય થાય એવી રીતે મોક્ષની દિશામાં આગળ વધવાનો લક્ષ્ય રાખો. એમ અમે ત્રિભુવનભાઈની સાથે તમારા પત્રો ગયા હતા ત્યારે કહ્યું હતું, એમ કહ્યું હતું, એમ કીધું એ જ વિનંતી કે ત્રિભુવનભાઈ વાત તો કરે કે આવી રીતે તમારા પત્રો ગયા પછી વાત કરી છે, પણ જે કાંઈ વાત માણસ ગ્રહણ કરે છે એ પોતાની ગ્રહણ શક્તિને અનુસાર કરે છે. એમણે એ વાતને પત્રમાં દોહરાવી કે જે મારો કહેવા ધારેલો વિષય હતો એ આ પ્રકારે હતો, એમને પણ મેં વાત કરી છે, એ જ રીતે વાત મળી હોય અથવા એ વાત એક જગ્યાએથી બીજા જગ્યાએ કોઈ વાત જાય છે ત્યારે એમાં થોડો ફેર પડે છે, એવો ફેર ન પડે એટલા માટે એ વાત મને પત્ર દ્વારા પણ લખી છે. સામાન્યપણે આ એક મુમુક્ષુની ભૂમિકામાં પ્રશ્ન રહે છે કે અમારે શું કરવું, કરવું શું, તો આ એક સિદ્ધિ વાત છે કે પર પદાર્થોના કાર્યોનો ઉદય હોય ત્યારે એના સંક્ષેપમાં જાઓ, એના વિસ્તારમાં પોતાના દોષ જોવાનો મોક્ષની ભૂમિકામાં દ્રઢ લક્ષ્ય હોવો જોઈએ, અથવા પોતાના પરિણામોનું અવલોકન કરવાનું. જે અનુભવ થાય છે, પરિણામોનો તો અનુભવ થાય છે, એ અનુભવને અનુભવથી સમજવો, વિચારથી ન સમજવો પણ અનુભવથી સમજવો, અને એ સિવાય સમય સત્સમાગમ અને સત્શાસ્ત્રમાં પરમ ભક્તિ એ વર્તે, પરમ ભક્તિથી એમ નહી કે મારે આ કરવું પડે છે એમ નથી, પણ પોતાના મૂળથી સાહિત વીર્યથી સત્સમાગમ અને સત્શાસ્ત્ર ને વિશે જેમ જેમ પરિણામ વર્ધમાન થાય વધતા પરિણામ આદર ભાવ વિશેષ વિશેષ થયા કરે એ પ્રકારે મુખ્ય વર્તે તો અવશ્ય એની દશામાં વિશેષતા થાય, વિકાસ થાય, વિશેષતા થાય એટલે પાત્રતાનો વિકાસ થાય, પાત્રતા વૃદ્ધિગત થાય અને એનું પરિણામ યથાર્થ સમાધિ કહો કે સમ્યક પરિણમન કહો એ યથાર્થ સમાધિ છે ત્યાં સુધી પહોંચે, એટલા માટે એ પાત્રતા વધારવાના વિષયની અંદર માર્ગદર્શન આપ્યું છે. આ રીતે મુક્ષામાં યથાર્થપણે વર્તના થવી જોઈએ. પોસ્ટકાર્ડમાં પણ લખી છે તો પણ મુમુક્ષુની ભૂમિકાને બહુ સારી વાત કરી છે. આ કામ કોઈ એવું લાંબુ નથી કે ન થઈ શકે. મુમુક્ષુ જો કરવાનો લક્ષ્ય રાખે અથવા નિર્ધાર રાખે કે મારે આ રીતે મારા પરિણામમાં કામ કરવું છે તો એવું કોઈ અઘરું કામ નથી, સહેલાઈથી થઈ શકે એવું એ કામ છે. એ જ વિનંતી 656 657 લલ્લુજી ઉપરનો પત્ર છે. શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિશે સર્વસંગ પરિત્યાગ બળવાન ઉપકારી છે. સારા થાય એની શુભેચ્છાનો આ વિષય, માણસ એમ કે તમે સુખી થાવ એવી અમારી શુભેચ્છા છે. સુખી થાવ એટલે શું? તમારા સંયોગો અનુકૂળ રહે, તમને પ્રતિકૂળ સંયોગોમાં તમે ન જાઓ એ શુભેચ્છા કહેવાય છે. અહીંયા એક પ્રકાર અહીંયા શુભેચ્છા એટલે આત્મની ઈચ્છા હોય, આત્મજીતની ભાવના હોય એને શુભેચ્છા શુભેચ્છા કહે છે. શુભેચ્છા વિચાર તત્વ સ્વરૂપ, તત્વનો વિચાર, પોતાના સ્વરૂપનો વિચાર, અનેક પ્રકારના પડખાથી ચારે પડખાથી કેવી રીતે આત્મહિત થાય એ સંબંધીનો વિચાર અને જ્ઞાન, જ્ઞાનનો અભ્યાસ એ આદિ સર્વ ભૂમિકાને વિશે એને જ્ઞાનાભ્યાસ કરવો છે, શાસ્ત્રનો અધ્યયન કરવો છે, આત્મવિચાર કરવો છે, આત્મહિત કરવું છે. એ જે મોક્ષની ભૂમિકા છે એ સર્વ ભૂમિકાને વિશે સર્વસંગ પરિત્યાગ બળવાન ઉપકારી છે. એમાં બધાનો સંગ છોડવો એ વધારે ઉપકારી છે. સંગ પર કેટલું વજન છે સંસારમાં, સંસારી પ્રાણીઓનો જે સંગ છે એ સંગ જીવના પરિણામને અનુકૂળ નથી, જીવના આત્મહિતને એ એટલે કોઈ એ રીતે નિવૃત્તિ લીએ છે, આત્મહિતાર્થે નિવૃત્તિ લીએ છે. તમે આ પગલું એ આત્મહિત માટે તો સારી વાત છે. સર્વ ભૂમિકાને વિશે સર્વસંગ પરિત્યાગ બળવાન ઉપકારી છે એમ જાણીને જ્ઞાની પુરુષોએ અણગારત્વ નિરૂપણ કર્યું છે. એ જ્ઞાની પુરુષોએ અણગાર દશા એટલે કે ગ્રસ્થ દશા છોડવાનો જે ઉપદેશ કર્યો છે એની પાછળ આ હેતુ રહેલો છે. હેતુની ખબર ન હોય તો શું થાય છે? કે જેવી રીતે સંસારી જીવો પ્રવર્તે છે એવી જ રીતે બીજાના સંગમાં અંગાર ધારણ કર્યા પછી પણ સાધુ લોકો પણ પ્રવૃત્તિ કરે છે. કોઈ વાત તો સામાન્ય માણસ પંચાત ન કરે એટલી બધી પંચાતમાં પણ સાધુ પડે છે. તો એ આખો હેતુ વિરોધ હેતુથી વિરુદ્ધ થઈ ગઈ બધી વાત. અણગાર લેવાનું કારણ એ છે કે બીજા સંસારી જીવોનો સંગ છોડવા. વાસ્તવિક મુનિ દશા આવે છે ત્યાં તો પરિસ્થિતિ એ થાય છે કે જે મુનિ દશામાં આવી જાય છે એવી વિતરાકતામાં આવે છે કે એને લોકસંગ રૂચતો જ નથી. લોકોને સંગ વચ્ચે રહેવું એ એમને ફાવતું જ નથી, અનુકૂળ પડતું નથી. તો અસહ્ય પરિસ્થિતિ થઈ જાય છે. એટલે ગમે તેવી અનુકૂળ પરિસ્થિતિ હોય તો પણ બધો સંગ છોડીને જે ભાવલિંગની છે એ તો જંગલમાં જ ઉતરે છે. વસ્તીની અંદર કામ જંગલમાં રહેવું ને વસ્તીમાં ન રહેવું એવું સહજ પરિણમન ભાવલિંગ મુનિ દશા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સહેજે સહેજે એમ જ પરિણમ. તો જેને એ દશાએ પહોંચવું છે એને સર્વસંગનો છોડીને પ્રવર્તવું એ જ એને અનુકૂળ છે. સંગમાં રહેવું તે તેને અનુકૂળ નથી. આગળ પણ એમણે એ જ વાત કરી છે 653માં જે ગયો પત્ર છે લલ્લુજીનો કે આત્મ હેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવો કહે છે. એમને તો પત્ર લખ્યો છે, એમને તો કઈ કુટુંબ પરિવાર નથી કે દુકાન બજારમાં કોઈના સંગે જવાનું નથી, છતાં એમને એમ કેમ લખ્યું કે તમે એવો જ સંગ રાખજો એટલે સત્સંગ રાખજો કે જે આત્માના કલ્યાણમાં હેતુભૂત હોય એવા જીવોનો સંગ રાખજો, એ સિવાય બીજા જીવોનો સંગ તમારે રાખવા યોગ્ય નથી. કેમ કે એમને ખ્યાલ હતો કે ઉપાશ્રયમાં કે જ્યાં મિત્ર હોય ત્યાં લોકો ઘણા પરિચયમાં આવે છે અને જેનો સંગ ન કરવા યોગ્ય હોય એવા જીવોનો પણ સંગ કરાતો હોય છે. અને એમને તો એ જ નુકસાનનું કારણ છે. બીજાને જેમ કુટુંબ પરિવાર નુકસાનનું કારણ છે એમ જેને દીક્ષા લીધી છે એને આવા જીવોનો સંગ કરવો એ નુકસાનનું કારણ છે. આત્મહેતુભૂત સંગ રાખવો એ જનરલ વાત કરી, પછી ગ્રસ્ત હોય કે ત્યાગી હોય, પણ આત્મહેતુભૂત સંગ રાખવો એ સિવાયનો સંગ રાખવો એટલે તમે એમ કે સર્વસંગ પરિત્યાગ કર્યો છે એ ઉપકારી છે, પણ આત્માના કલ્યાણના હેતુથી એ અસંગપણું વિચારવામાં આવે અથવા પાળવામાં આવે તો નહીતર નહીં. એમ જાણીને જ્ઞાની પુરુષોએ અણગારપૂર્ણ નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગ પરિત્યાગ યથાર્થ બોધ થયે પ્રાપ્ત થવા યોગ્ય છે. પરમાર્થથી એટલે વાસ્તવિકપણે, જોકે વાસ્તવિકપણે તો સર્વસંગ પરિત્યાગ ક્યારે થાય કે આત્માને પોતાના સ્વરૂપનો અસંગ તત્વનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય ત્યારે. અને એ દશામાં પણ એ વિતરાગતામાં આગળ વધે ત્યારે. મને દશા તો વિશેષ વિતરાગતાની છે. આત્મજ્ઞાન થવા ઉપરાંત યથાર્થ બોધ એટલે આત્માનો યથાર્થ બોધ એવું જે આત્મજ્ઞાન તે ઉત્પન્ન થયા પછી પણ વિશેષ વિતરાગતામાં આવે છે ત્યારે પરમાર્થથી સર્વસંગ પરિત્યાગ પ્રાપ્ત થવા યોગ્ય છે. કે સંગ રૂચે જ નહીં જીવ. પાંચમા ગુણ સ્થાને પણ જેમ જેમ ઉપર ઉપરની પ્રતિમામાં જાય છે તેમ તેમ એ પુણ્ય દશાની સમીપ જતા હોવાથી પુણ્ય દશાને યોગ્ય એવા જ ફેરફારો એમની દશામાં થાય છે, એ જીવો પણ સંગ છોડે છે. ચોથા ગુણ સ્થાને જ્ઞાનીઓ પણ જેનો તેનો સંગ કરતા એ પણ સત્સંગ સિવાય બીજું કઈ ઈચ્છતા નથી. સંગ કરવાની બાબતમાં એમને લલ્લુજીને જયારે પત્ર લખ્યો છે ત્યારે એ વાત ઉપર ધ્યાન દોર્યું છે કે ખરેખર સર્વસંગ પરિત્યાગ ક્યારે થાય, કે જીવનો યથાર્થ બોધ થાય ત્યારે. તો જીવને એવો બોધ ન થયો હોય અને સર્વસંગ પરિત્યાગ કર્યો હોય તો એને તો વિશેષ જાગ્રત રહેવું પડે કે આત્મજ્ઞાન થયા પહેલાં આ ત્યાગ કર્યો છે તો એ ત્યાગ મારા ઉદ્દેશને અને મારા ધ્યેયને અનુસરીને એ ત્યાગનું કાર્ય ચાલે છે કે એમાં કાંઈ પછી ભૂલતા આવી જાય છે, એ વિચાર એને મુખ્ય મને કરવા જોઈએ છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગ પરિત્યાગ યથાર્થ બોધ થઈ પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણતા છતાં, એમ જાણે જાણવામાં મળે કે ભાવલિંગ રૂપ મુનિ દશા આવે ત્યારે જ વાસ્તવિક સર્વસંગ પરિત્યાગ થાય એમ જાણવામાં આવતું હોવા છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણે સામાન્ય રીતે બાહ્ય સર્વસંગ પરિત્યાગ જ્ઞાની પુરુષોએ ઉદ્દેશ્ય છે કે જે નિવૃત્તિને યોગે શુભેચ્છાવાન એવો જીવ સદગુરુ સત્પુરુષ અને સત્શાસ્ત્રની યથાયોગી ઉપાસના કરી યથાર્થ બોધ પામે. કે સર્વસંગ પરિત્યાગની જે મુનિદશા છે એ મુનિદશા ન આવી હોવા છતાં પણ જો સંઘની નિવૃત્તિ અથવા દીક્ષા અંગીકાર કોઈ કરે છે તો એને એમ જાણવું યોગ્ય છે કે સત્સંગમાં નિત્ય નિવાસ કરવો. એવા જ પોતાના જેવા જીવો હોય કે જે નિવૃત્તિમાં આવ્યા હોય અને જે આત્મહિતને ઈચ્છતા હોય એવા જીવોનો સંગ કરવો, એ સિવાય બીજા જીવોનો સંગ ન કરવો, એવા સત્સંગમાં નિત્ય નિવાસ થાય તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણીને પોતે અણગારત્વ ધારણ કરે તો સત્સંગનો લાભ વિશેષ મળવા યોગ્ય છે એમ જાણીને સામાન્ય રીતે બાહ્ય સર્વસંગ પરિત્યાગ જ્ઞાની પુરુષે એ રીતે જ્ઞાન થયા પહેલાં ભક્તો દીક્ષા આપવામાં આવે છે તો આ હેતુ હોવો જોઈએ. દીક્ષા લેનારનો દીક્ષા દેનારનો બંને કે સર્વસંગ પરિત્યાગ કરવામાં આવે છે તો પછી તો નિવૃત્તિ રહેશે ઘણી મુનિ દશામાં, બાહ્યમુનિ દશામાં દ્રઢ સાધુત્વમાં પણ નિવૃત્તિ ગણી રહેવાની, સંસારિક પ્રવૃત્તિ નહીં રહેવાની, તો એને સત્સંગમાં નિત્ય નિવાસ કરવો. એણે એવા જ પોતાને યોગ્ય એવા સત્સંગને યોગ્ય એવા જીવોનો આત્મહિત કરવા ઈચ્છતા એવા જીવોના સંગમાં નિત્યપણે રહેવું. એમ જાણીને એ વાતનો ઉદ્દેશ છે કે જે નિવૃત્તિને યોગે બાહ્ય નિવૃત્તિનો યોગ થવાથી શુભેચ્છાવાન એવો જીવ, શુભેચ્છા એટલે ફરીને એ વાત એટલા માટે કરી શુભેચ્છાવાન એવો જીવ એટલે આત્મહિતની જેની ઈચ્છા છે એવો જીવ સદગુરુની યથાયોગી ઉપાસના કરે એટલે જ્ઞાની પુરુષોના સંગમાં જાય જેટલો બની શકે એટલો સંગ સદગુરુનો કરે પુરુષનો કરે અને બાકીનો સમય સત્શાસ્ત્ર મનની ઉપાસનામાં રાખે. સત્શાસ્ત્ર તો એક એવું નિમિત્ત છે કે ગમે ત્યારે મુક્ષુજીને કામમાં આવે છે. એના બીજી વ્યક્તિનો જ્યારે સંગ કરવો હોય ત્યારે તો તે વ્યક્તિના અનુકૂળ પરિસ્થિતિમાં જ સંગ થાય છે, અથવા પોતાને સંગ કરવાની અનુકૂળ પરિસ્થિતિ હોય તો જ સંગ થાય છે, નહીતર બીજો સત્સંગ મળવો એટલો સુલભ નથી. જ્યારે સત્શાસ્ત્રનો યુગ છે એ તો સત્શાસ્ત્ર જેને વસાવ્યા હોય એને તો ગમે ત્યારે શાસ્ત્ર ઉઠાવીને સમય વ્યતીત કરી શકે છે. એને એટલા માટે નિત્યબોધક કહેવાય છે. સત્પુરુષને સદગુરુને નિત્યબોધક નથી કહ્યા, એ તો જ્યારે યોગ થાય ત્યારે તત્કાળ બોધક કહ્યા છે, તે કાળે બોધ આપે છે. ત્યારે શાસ્ત્ર તો સદાય બોધ આપે છે. એટલે સદગુરુ તત્કાળ બોધક છે અને શાસ્ત્ર છે તે નિત્ય બોધક છે. એમ બંનેના યોગની અંદર પોતપોતાના ગુણદોષ છે, પોતપોતાના ગુણ છે, પોતપોતાના દોષ છે. જેમ કે શાસ્ત્ર પરોક્ષ છે કે સત્પુરુષ પ્રત્યક્ષ છે, તો ભલે ઓછા કાળની અંદર પણ સદગુરુ કે સત્પુરુષનો યોગ થાય, ભલે તત્કાળ બોધક હોય તો પણ એ પ્રત્યક્ષ યોગ છે, એનો ગુણ બહુ મોટો છે. એટલો ગુણ શાસ્ત્રથી ન થાય જેટલો ગુણ સત્પુરુષના સત્સંગથી થાય, એટલો શાસ્ત્રથી થાય. એટલે દરેકને પોતપોતાના ગુણ દોષ છે. તો સત્પુરુષનો યોગ છે એ નિત્ય રહેતો નથી, એમને પણ પોતાના ઉદય અનુસાર આવાગમન હોય છે અને પોતાને પણ પોતાના ઉદય અનુસાર આવાગમન હોય છે. એટલે એ યોગ પણ કાયમ મળતો. પ્રત્યક્ષ યોગનો લાભ વિશેષ હોવા છતાં એટલો વિશેષ યોગ ન રહે જેટલો સત્શાસ્ત્રનો યોગ રહી શકે, એટલો સત્પુરુષનો યોગ નથી રહી શકે. પણ જ્યારે જે ઉપલબ્ધ હોય અથવા પ્રથમ જો સત્પુરુષની યોગની પ્રાપ્તિ હોય તો તેની ઉપાસના કરવી યોગ્ય છે. જો સત્પુરુષનો યોગ ન મળે એવી પરિસ્થિતિ હોય તો સત્શાસ્ત્રની ઉપાસના કરવી યોગ્ય છે. તો સત્શાસ્ત્રની ઉપાસના કરવી અને સદગુરુની ઉપાસના કરવી એ બંનેમાં જે તાત્પર્ય છે અથવા મુખ્યપણે જે વાત છે એ તો પર સમતા છોડીને સ્વરૂપ સમતા ધરાવવાની છે. સદગુરુના બોધમાં પણ એ જ લક્ષ્ય છે, શાસ્ત્ર બોધનો પણ એ જ લક્ષ્ય છે. એટલે બંને બાહ્ય નિમિત્ત હોવા છતાં અને બાહ્ય પરિણામે તેની ઉપાસના થતી હોવા છતાં અંતરલક્ષ્ય એ હોવા યોગ્ય છે કે મારા પરિણામને સત્શાસ્ત્ર અને સદગુરુના યોગ્ય પણ અંતર્મુખ કરવા બાજુ મારે વાળવા, એ લક્ષ્ય રાખીને અથવા એવું લક્ષ્ય છોડ્યા વિના તે ઉપાસના યોગ્ય છે. નહીતર એકાંતે બાહ્ય ભક્તિ વિદ્યા કરે. જેમ કે કોઈ જીવોને નિવૃત્તિ કુદરતી પુણ્ય યોગ્ય હોય છે, તો એ નિવૃત્તિમાં એવા બધા શાસ્ત્રો વાંચવામાંથી એટલા બધા શાસ્ત્રો વાંચે અને વાંચ્યા પછી એટલા બધા એના વિકલ્પો વધે કે એક એક વાતની અંદર એને ખૂબ વિચારો આવવા માંડે. એક વાત સામે આવે તો એટલા બધા વિચાર ચાલે, એટલા બધા વિચાર ચાલે. કેમ કે વાંચ્યું હોય ને ધાર્યું હોય ઘણું, પછી એ બધું સુધર્યું હોય એમાંથી એ બધું એક વાત સુધી થાય એને લાગુ કરવાનો સહેલે સહેલે વિકલ્પ નક્કી કરી શકાય. એ પ્રકારે પણ જે જીવો સંસારિક પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ નથી લેતા એવા જીવોને તો એમ કહેવામાં આવે છે કે સત્પુરુષ અને સત્શાસ્ત્રની ઉપાસનામાં રહેવું. પણ જે નિવૃત્તિમાં આવ્યા છે અને સત્શાસ્ત્રની ઉપાસનામાં રહે છે એને એમ કહેવામાં આવે છે કે એવી રીતે શાસ્ત્રમાં જ ઉપયોગ રહ્યા કરે અને આત્મામાં ઉપયોગ ન જાય તો એ સત્શાસ્ત્રની યથાર્થ યથાયોગ્ય ઉપાસના નથી. એક શબ્દ વાપરો છે, વિચાર ક્યાં થઈ લંબાઈ છે કે નિવૃત્તિ યોગે શુભેચ્છાવાન એવો જીવ, શુભેચ્છા એટલે જેને પોતાનું આત્મકલ્યાણ કરવાની ઈચ્છા થઈ છે એવા જીવને નિવૃત્તિ હોય શકે છે, તો
કહીને સદગુરુ સત્પુરુષ અને સત્શાસ્ત્ર ની ઉપાસના કરવી એમ ન કરવી, પણ યથાયોગ્ય ઉપાસના સાધન વધુ છે ટેપ રેકોર્ડિંગ સાંભળવામાં, તો કોઈ સંભળાવનાર વ્યક્તિ મળે તો જ માણસ ને સાંભળવામાં. અત્યારે તો સંભળાવનાર વ્યક્તિ ન મળે તો એની ટેપ રેકોર્ડિંગ કરી શકતા. આપણે વાંચવામાં ઉપયોગ નથી લાગતો, પણ સાંભળવામાં ઉપયોગ રાખો. કોઈ જીવની પ્રકૃતિ એવી હોય છે કે એને સાંભળવામાં ઉપયોગ રહે અને વાંચવામાં એટલો ઉપયોગ ન રહે. કોઈ જીવની પ્રકૃતિ એવી હોય છે કે એને સાંભળવામાં એટલો ઉપયોગ ન રહે પણ વાંચવામાં વિશેષ ઉપયોગ રહે. તો જેને જે અનુકૂળ પડે એ રીતે સાધન રાખે, પણ એ સાધનથી
શ્રી સદગુરુનો ઉપદેશ પણ તેમનાથી ઉન્મુખ કરાવીને સ્વરૂપ સન્મુખ કરાવે છે. મેં તો એમ ગ્રહણ કર્યું છે, હું તો મેં તો એવો ઉપદેશ લીધો છે કે વૃત્તિને એમનાથી ઉન્મુખ કરાવીને પોતાના સ્વરૂપ સન્મુખ કરાવે છે. તો એની યથાયોગ્ય ઉપાસના ત્યારે થઈ ગણાય કે ત્યારે થઈ કહેવાય કે એ કહે છે એવું પોતે કરે ત્યારે. એ એમ નથી કહેતા કે તું મારો ઉપદેશ એકાંતે સાંભળ્યા જ કરજે. ખરેખર તો એમ કહે છે કે હું કહું છું એમ તું કર, તો તે ઉપદેશ સાંભળ્યો છે, અને હું કહું છું એવો પ્રયત્ન અને એવો પુરુષાર્થ ન કર, તો એ ખરેખર સાંભળ્યું નથી અથવા યથાયોગ્યપણે સાંભળ્યું નથી. એટલે એમ લીધું કે નિવૃત્તિ યોગે શુભેચ્છાવાન એવો જીવ સદગુરુ સત્પુરુષ અને સત્શાસ્ત્રની યથાયોગી ઉપાસના કરીને શું કરે, યથાર્થ બોધ પામે. એટલે યથાર્થ જ્ઞાનની એને પ્રાપ્તિ થાય. યથાર્થ જ્ઞાન એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. સદગુરુ અને સત્શાસ્ત્રની યથાયોગી ઉપાસના કરવાનો અર્થ જ એ છે કે જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, સ્વરૂપનો બોધ થાય, તો એણે સત્પુરુષની અને સત્શાસ્ત્રની યથાયોગી ઉપાસના કરી છે. નહીંતર એવું અનંતવાર જીવ કરી ચૂક્યો છે, બહિર્લક્ષે બહિર્ભાવે તો અનંતવાર કરી ચૂક્યો છે. અત્યારે પણ જો એમ જ કરે તો પછી એણે યથાયોગી ઉપાસના કરી નથી અને એને યથાર્થ બોધ પણ આવવાનો અવસર નથી. એટલે એમાંથી એ મેળવવાનું છે કે પ્રત્યક્ષ યોગ હોય કે સત્શાસ્ત્રનો યોગ હોય, એ કેવી રીતે જીવના પરિણામને અંતર્મુખ કરવામાં દોરી જાય છે, આ વાત ઉપર લક્ષ કેન્દ્રિત કરીને એનો પ્રયોગ કરવામાં આવે તો અંતર્મુખ થાય, નહીતર માત્ર એ ધારણાનો વિષય થઈ જાય. આમ કહેવા માંગે છે, આમ કહેવા માંગે છે, અહીંયા આમ કહેવા માંગે છે, આ શાસ્ત્રમાં આમ કહેવા માંગે છે, આ જગ્યાએ આમ કહેવા માંગે છે, આ જગ્યાએ આમ કહેવા માંગે છે. અપેક્ષાઓ અને વિવિક્ષાઓના આગમ અનુસારના શાસ્ત્ર અનુસારના જ્ઞાનથી સંતુષ્ટ પણ થાય તો અંતર્મુખ થવાનો પ્રયત્ન એનો ઉપાડ ન આવે. એટલે જેને એવા નિમિત્તોનો યોગ છે તો એને એ વિશેષપણે લક્ષ કરવા યોગ્ય છે કે માત્ર મારે સમજણ કરવી છે એટલે માહિતી મેળવી છે નથી, પણ ખરેખર તો સમજણ થયા પછી મારા કાર્યની શરૂઆત મારે કરવાની છે. કાર્ય શરૂ થાય એ પહેલાંની ભૂમિકા સમજણની છે. એ ભૂમિકામાં જો હું આવ્યો હોય તો કાર્ય કેવી રીતે મારે શરૂ કરવું એ વાતની મારે શરૂઆત કરવી જોઈએ, તો એ સમજણનો ઉપયોગ થાય છે. નહીતર સમજાયાનો સંતોષ થાય છે, અને એ સમજાયાનો સંતોષ એ પાછી ભયંકર દશા છે. કેમ કે પછી ત્યાંથી એને નીકળવામાં, સંતોષ થયા પછી ત્યાંથી નીકળવામાં પુરુષાર્થ કાર્યકારી થતો નથી, અથવા પુરુષાર્થ ઉપડતો નથી જીવનો. વેપાર કરે તો પણ કમાણી થઈ કે નહીં એ જુએ છે, વેપાર થયો કે નહીં એમ નથી જોતા, પણ એમાં કમાણી કેટલી થઈ એમ જુએ છે. એમ સત્સંગમાં કે સત્શાસ્ત્રમાં નિવૃત્તિ યોગે પરિણામનો વ્યાપાર થયો તો પરિણામમાં લાભ થયો કે નહીં એમ જોવું જોઈએ. ફક્ત મેં શાસ્ત્રમાં છું કે આટલા કલાકનો સત્સંગ ઉપાય છો એ વેપાર સામું ન જોવાય, લાભ થયો કે નહીં એના સામું જોવાનું હોય છે. કેમ કે મતલબ તો પ્રયોજન તો લાભથી છે, એમને એમ કાંઈ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. ત્રણે પત્રો મળ્યા છે, એટલે જેમ પોતે પત્રો ઘણા લીખ્યા છે એમ પત્રો પોતાને ઘણા પત્ર વ્યવહારનો પ્રસંગ પણ હતો, મુમુક્ષુઓ પણ ઘણા પત્રો એમને લખતા હતા. સુદ દશમ ને છઠ 10 દિવસમાં 3 પત્રો છે એમના મળ્યા છે. 10 દિવસે ફરીને પત્ર લખ્યો છે તો એમાં 3 પત્રો તો લલ્લુજીના પહોંચેલા છે, બીજા બધા એવા હોય જુદા. ત્રણેય પત્રો મળ્યા છે. સ્તંભતીર્થ ક્યારે ગમન થવું સંભવે છે તે લખવાનું બની શકે તો લખશો, ખંભાત તમે ક્યારે જવાના છો એ નક્કી થયું હોય તો લખજો. એટલે અત્યારે ખંભાત નથી પણ કોઈ બીજા ગામમાં છે, કઠોર છે એટલે આજુબાજુના જ ગામમાં, એ લગભગ ખેડા, નડિયાદ, ખંભાત અને એ આજુબાજુના એ ચરોતરમાં જ લગભગ. મુમુક્ષુઓ પણ ત્યાં, કૃપાળુદેવના અનુયાયીઓ પણ ત્યાં લગભગ રહ્યા છે, અને પોતે પણ એમના સત્સંગમાં જ અવારનવાર રહ્યા છે. બે અભિનિવેશ આડા આવીને ઉભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. શું કહે છે? હવે લલ્લુજી પોતે ત્યાગી છે, ત્યાગી હોવા છતાં સત્પુરુષનો યોગ થવા છતાં મિથ્યાત્વનો ત્યાગ નથી થતો તો શું કારણ છે? સંસારી માણસને તો એમ કહેવાય કે ભાઈ સંસારી કાર્યોમાં ડૂબેલો છે એને ધર્મ પામવામાં તકલીફ થાય, પણ જેણે સંસાર ત્યાગ કર્યો, ગ્રસ્ત દશા છોડી, તો પછી એને ધર્મ પામવામાં હવે શું નડે છે? જેણે સંસારિક કાર્યોથી નિવૃત્તિ લઈ લીધી, એને તો ધર્મ પામવા માટે નિવૃત્તિ લીધી છે, તો એને શું નડે છે હવે? કેમ મિથ્યાત્વ એનું છૂટતું નથી ને ધર્મની પ્રાપ્તિ થતી નથી? આના ઉપર એમણે પ્રકાશ પાડ્યો છે કે જ્યારે જીવ નિવૃત્તિ લે છે અને નિવૃત્તિ લીધા છતાં પણ એને મિથ્યાત્વનો અભાવ થતો નથી, નાશ થતો નથી, તો એમાં બે કારણ છે, બે પ્રકારના અભિનિવેશ. બે અભિનિવેશ એટલે બે પ્રકારના અભિનિવેશ મિથ્યાત્વનો ત્યાગ કરવામાં આડા આવીને ઉભા રહીએ છે. મિથ્યાત્વનો ત્યાગ કરવામાં અથવા ધર્મની પ્રાપ્તિમાં પ્રતિબંધ અવરોધ રૂપે આડા આવીને ઉભા રહીએ છીએ. બહુ સરસ વાત કરી છે આ જગ્યાએ. તે આ પ્રમાણે કયા બે પ્રકારના અભિનિવેશ? કે લૌકિક અભિનિવેશ અને શાસ્ત્રીય અભિનિવેશ. લૌકિક અભિનિવેશ એટલે લોકોની નજરમાં પોતે સારો દેખાય, જે દેખાય છે એથી પણ હજી વધુ સારો દેખાય એવા પ્રકારની જીવની જે વૃત્તિ ચાલુ રહેવી, એવી પરિણતિ ચાલુ રહેવી, એને લૌકિક અભિનિવેશ કહેવામાં આવે છે. ઉપયોગ તો ક્યારેક થાય, બીજા મને બીજાની નજરમાં આપણો સ્થાન, આપણી છાપ તો સારી છે ને, પોતાની છાપ સારી રહે, સારી પડે, અને સારી હોય તો વધુ સારી થાય, એવો વિચાર ભલે ક્યારેક આવે, પણ પરિણતિ એ ચાલુ થઈ જાય. અભિપ્રાય હોય એટલે અભિનિવેશ થાય એટલે એ પરિણતિ ચાલુ રહે, અને પોતાનું તમામ વર્તન, પછી જે પોતાની વર્તના છે એ બધું બાહ્ય પ્રવર્તન એવી રીતે જ રાખે કે જેમાં પોતાની છાપ બગડે નહીં અથવા છાપ સારી ને સારી રહે. આવી રીતે જે પરિણતિ કામ કરે છે અને જે પરિણતિ અનુસાર પછી ગમે તે પ્રવૃત્તિ એ પરિણતિ અનુસાર જ થવાની. ધર્મના ક્ષેત્રમાં નિવૃત્તિ લઈને જીવ આવ્યો તો હું ધર્મી જીવ છું એવી તો છાપ રહેવી જ જોઈએ ને, હું આત્માર્થી છું એવી તો છાપ રહેવી જોઈએ ને, હું મુમુક્ષુ છું એવી તો છાપ બધાને પડવી જોઈએ. એને અનુસરીને એવા લક્ષ્ય જે કઈ પ્રવૃત્તિ થાય છે તે લૌકિક અભિનિવેશમાં જાય છે, અને આવી જે લૌકિક અભિનિવેશ છે એ જીવને મિથ્યાત્વ દ્રઢ કરાવે છે, છોડવાનો તો અવસર જ એને આવે નહીં. જેમ પર પદાર્થમાં પોતાપણું થાય તો મિથ્યાત્વ થાય છે અથવા મિથ્યાત્વ દ્રઢ થાય છે, એમ આવો લૌકિક અભિનિવેશમાં જીવ ધાર્મિક પ્રવૃત્તિ કરે, કોઈ શુભ પ્રવૃત્તિ કરે, શુભ યોગની પ્રવૃત્તિ કરે, દેવ ગુરુ શાસ્ત્ર સંબંધિત પ્રવૃત્તિ કરે, તો એને મિથ્યાત્વ દ્રઢ થાય છે, એને મિથ્યાત્વ છૂટતું નથી. સામાન્ય રીતે જે સતદેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ છે એમના યુગે તો મિથ્યાત્વ મંદ થવું જોઈએ, અને મિથ્યાત્વ મંદ થાય એવા એ નિમિત્ત છે. પણ જો લૌકિક અભિનિવેશથી એમના કાર્યો કરવામાં આવે તો મિથ્યાત્વ ઉલટાનું તીવ્ર થાય છે. આ એક દર્શનનું સંબંધિત બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે, ઘણું મહત્વ છે. એટલા માટે આપણે ત્યાં દાનની સાથે નામને મહત્વ આપવામાં નથી આવતું, એનો એક પારમાર્થિક હેતુ રહેલો છે. દાનમાં નામ નહીં જોડવાનો પારમાર્થિક હેતુ આ છે કે લૌકિક અભિનિવેશ કરવો નથી છે, એ ઘટાડવો છે, વધારવો તો બિલકુલ નથી. માટે મારે મારા નામ સાથે કાંઈ લેવા દેવા નથી, અને જો કોઈ દાન દેનાર નામનો આગ્રહ રાખે તો એમ સમજવા યોગ્ય છે કે તીવ્ર લૌકિક અભિનિવેશમાં એ આવીને વર્તવા માગે છે, તો એને તો કરવું કરાવવું કે અનુબોધવું, એ જેને દર્શનનો પોતાનો ઘટાડવો છે એને કરવું કરાવવું અનુબોધવું, ત્રણમાંથી એક એક પ્રકાર રાખવો જોઈએ. એટલે તો આપણે ત્યાં સોનગઢમાં નામ રાખવાની પદ્ધતિ પહેલેથી નહોતી, હવે જે થોડી થોડી ક્યાંક ક્યાંક શરૂ થાય છે એ પણ સારું તો નથી, કેમ કે એમાંથી જેનું નામ હોય છે એને તીવ્ર લૌકિક અભિનિવેશ વર્તવા લાગે છે, તો એવો મારું અહીંયા નામ છે, મારું અહીંયા નામ છે, મારું અહીંયા નામ છે, નામે તારું નથી, અને જે શરીરનું નામ છે એ શરીરે તારું નથી, બે માંથી એક કઈ તારું નથી, તારે કઈ લેવા કે દેવા. એક નામધારી કેટલા માણસો હોય છે, કેટલા શાંતિલાલ મળે, પાર વગર ના મળે, અશાંતિલાલે શાંતિલાલ હોય ને, શાંતિલાલે શાંતિલાલ હોય, શું નામથી મતલબ છે. જીવને એક વ્યામોહ થાય છે દર્શન મોને વશ, મારું નામ મારું નામ મારું નામ મારું નામ એ થયા કરતો હોય છે. એ જીવને એનો રસ લેવો, લૌકિકપણે લોકો જાણે એવી રીતે મારા કાર્યો, મારા સારા કાર્યો લોકો જાણે એવા હોવા જોઈએ, હું સારા કાર્યો કરીશ પણ લોકો જાણે એવા હોવા જોઈએ, એવો જે રસ લેવો એ જીવના પોતાને ઝેર ખાવા બરાબર છે. એ લૌકિક અભિનિવેશને પરિણતિ જોઈને એને લોકસંજ્ઞા પણ એવું નામ પોતે આપે છે, લોકસંજ્ઞા. અને એ કાળકૂટ ઝેર છે એમ કહ્યું છે, કેમ કે એવી લોકસંજ્ઞામાં આવેલો જીવ, લૌકિક અભિનિવેશમાં ઉભેલા જીવને સમ્યક્ત્વ બહુ દૂર થઈ જાય છે, કેમ કે મિથ્યાત્વ ઘણું દ્રઢ થાય છે, દર્શનનું તીવ્ર થાય છે, એ સમ્યક્ત્વથી દૂર થઈ જાય છે એ જીવ. એટલા માટે એનો જોરથી એમણે નિષેધ કર્યો છે. એટલે આ એક મુદ્દા ઉપર કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરતા આ મુદ્દા ઉપર પોતે વિશેષ ધ્યાન દેવા જેવું છે. છેવટે એવું પણ બાનું પકડે છે જે કે ભાઈ આપણે આપણું નામ બહાર પાડ્યું હોય તો બીજાને પણ પ્રેરણા મળે ને, પણ એ તો સાધર્મી જીવો માટે લાગુ પડે છે. કોઈ ધર્માત્મા દાન દે છે, લૌકિક અભિનિવેશ વગર એમની એ દાનની પ્રવૃત્તિ હોય છે, એવી આદર્શ પ્રવૃત્તિને જોઈને બીજાને પણ એ જ પ્રકારે પ્રવૃત્તિ કરવાનું મન થાય એની વાત છે. પણ ગમે તેના નામથી બીજાને પણ એમ થાય છે એવું કાંઈ નથી. શું એવી રીતે બધાને કોઈ બધા અનુસરતા નથી, અથવા ગમે તેવા માણસને બધા અનુસરતા નથી, પણ જે ખરેખર દશાથી મહાન છે અથવા ગુણથી મહાન છે, ગુણ પ્રગટવાથી જે મહાન છે એને લોકો અનુસરે છે, ગુણવાનને અનુસરે છે. તો એનું નામ જોઈને એનું નામ બહાર પાડવામાં આવે છે કે ભાઈ આ તો જો એમને પણ આ જગ્યાએ પ્રારંભ કર્યો છે, એમની વૃત્તિ પણ આ જગ્યાએ દાન દેવાની થઈ છે, આપણે પણ એમને અનુસરો. એમ કરીને કોઈ ધર્માત્માની રકમ નાની હોય તો પણ પહેલા લખવામાં આવે છે, કેમ કે એક માંગલિક થયું ને એમનો ભાવ છે એ મંગળ ભાવ છે, માટે એ રકમ પહેલી લખવામાં આવે છે. આપણે લખતા હતા, આપણે ફંડ કરતા હતા, એમાં ક્યાંક એમને પોતે વિકલ્પ આવ્યો હોય કે મારા આટલા લખજો, તો એ બધા છ આંકડાવાળા પાછળ રહી જાય ને ચાર આંકડાવાળાનું પહેલી રકમ લખવામાં આવે. બીજાએ ભલે લાખ લખાવ્યા હોય, એમના ભલે 1000 લખેલા હોય, 1100 લખેલા હોય, તો પણ એ પહેલાં લખવામાં આવે છે. એનું કારણ શું કે બીજાને અનુસરવાનું એ નિમિત્ત બને છે, એ કારણ. એમને કાંઈ લેવા દેવા નથી, એ તો એમ સમજે છે કે એ રૂપિયા મારા હતા જ કેદી, એમના જ્ઞાનમાં તો એમ છે કે એ રૂપિયા કાંઈ મારા તો હતા જ નહીં, જ્યાં પીડ્યા હોય ત્યાં એ મારા નહોતા, અને જ્યાં હતા ને જેના હતા એનો જો કોઈ સત્કાર્યની અંદર ઉપયોગ થતો હોય તો તે અનુમોદવા યોગ્ય છે, કરવા યોગ્ય છે, કરાવવા યોગ્ય છે. બાકી નામનો તો એમને વિકલ્પ સુદ્ધા આવતો નથી, કેમ કે લૌકિક અભિનિવેશ ટળીને મિથ્યાત્વ ગાળીને સમ્યક્ત્વમાં આવ્યા છે, એને પોતાના નામનો કે મહાત્માનો વિકલ્પ હોતો નથી. બીજું પડખું છે નાસ્તિક, જેમ કે સારા કાર્યોથી પોતાનું સારાપણું દેખાડવું છે, તો પોતાના જે દોષિત પરિણામ છે એ વ્યક્ત ન થાય અને ઢંકાઈ જાય તો લૌકિકમાં મારું ખરાબ ન દેખાય ને સારું દેખાય, એ બેમાં શું ફેર છે? બેમાં કાંઈ ફેર નથી. એટલે મનુષ્યએ પોતાના દોષ જોવા, પોતાના દોષ નિષ્પક્ષપાતપણે જોઈને તે પોતાના દોષને પ્રગટ પણ કરવા, એમ લીધું છે. પ્રગટ પણ કરવા, એ પ્રગટ કરવાનું એટલા માટે લીધું છે કે અભિનિવેશ ટાળવો છે. ખરેખર તો એ દોષ પ્રગટ કરનારની મહાનતા છે, એનો કઈ અવગુણ નથી, એનું ગુણ છે, એનાથી એ મહાન છે. ખરેખર એની મોટાઈ છે, એનું નાનાપણું નથી પણ મોટાપણું છે. પણ લૌકિક અભિનિવેશમાં તો અભિપ્રાય વિરુદ્ધ હોય છે, એટલે એ અભિપ્રાય ને લઈને પોતે સારો કેમ દેખાય એટલું જ જોઈ શકે છે, અને એ જોવા માટે કૃત્રિમ પ્રયત્નો પણ અને કૃત્રિમ ભાવો પણ એને આવે છે. એ આત્માના આનંદ અમૃતને પ્રાપ્ત થવા યોગ્ય એવું જે શૂન્ય દર્શન એને એની વિરુદ્ધ એવું ઝેર છે. અમૃત તો મળતું નથી પણ ઝેર લેવાઈ જાય છે, એ વાત વિશેષ કરીને લક્ષમાં રાખવા યોગ્ય છે. લૌકિક ક્ષેત્રમાં તો હોય જ છે લૌકિક અભિનિવેશ. લૌકિક ક્ષેત્રની અંદર તો જે લોકો પ્રવૃત્તિ કરે છે એ તો લોકની અંદર પોતાનું સ્થાન વધારેમાં વધારે સારું રાખવાનું તો સહેજે અભિપ્રાયમાં હોય છે, કેમ કે એમાં તો અલૌકિક એવું જે સમ્યક્ત્વ અથવા મિથ્યાત્વનો ત્યાગ કરવાનો વિષય જ નથી. એટલે જે જીવો લૌકિક ક્ષેત્રમાં પીડ્યા છે એ તો લૌકિક અભિનિવેશમાં અવશ્ય હોય જ છે. ક્યાંય પણ કોઈ પણ જે લોકસંજ્ઞા છે એટલે એમને એમ કેવું છે કે ધાર્મિક સમાજમાં છાપ પાડવાની વાત છે કે જે લૌકિક સમાજ છે એમાં પણ છાપ પાડે એને લૌકિક અભિનિવેશ કહેવાય, એમ પ્રશ્ન છે ને. મૂળ પ્રશ્ન એમ છે કે લૌકિક અભિનિવેશ માત્ર ધાર્મિક ક્ષેત્રમાં ધાર્મિક પ્રવૃત્તિ કરતા પોતાની છાપ વધારે સારી કરવામાં જ લૌકિક અભિનિવેશ ગણાય, કે લૌકિક કાર્યમાં પણ પોતાની મહત્તા દેખાય એવા કાર્યો કરે અને પોતાનું મહત્વ જળવાય એવી રીતે વર્તે તો એને પણ લૌકિક અભિનિવેશ કહેવાય. બંનેને લૌકિક અભિનિવેશ કહેવાય. ધાર્મિક ક્ષેત્રમાં તો એટલો અવસર છે કે આ લૌકિક અભિનિવેશ છે અને છોડવા યોગ્ય છે, બહુ મોટો દુર્ગુણ છે. એટલી ચર્ચાનો એટલા વિચારનો અને ત્યાંથી ખસવાનો કાંઈ પણ અવકાશ છે અને પ્રયત્ન છે, જ્યારે પેલા ક્ષેત્રમાં તો એ વિચાર જ નથી. બધા કરતા હું સારો દેખાવ અને મારી ખુશી સૌથી વધારે આગળ હોવી જોઈએ. આજે લોકો કોઈ નીચે મોટા હોય છે ને એને કોઈ જનરલ મોટી સભા હોય ને એમાં આમંત્રણ આપે, એ ટાઉન હોલમાં મોટી સભા ભરાવાની છે, ગામના બધાને આમંત્રણ આપે છે. તમને તમે તો ગામની કોઈ વિશિષ્ટ વ્યક્તિમાં ગણાવો માટે તમને ખાસ આમંત્રણ છે, તો પૂછે એના બહુ મોટા માણસો હોય એના સેક્રેટરી પર્સનલ આસિસ્ટન્ટ એવા કોઈ હોય તો પહેલા તો પૂછે આમંત્રણ દેનારને કે કોણ કોણ આવવાના છે, એટલે એના બરાબરિયા કોણ છે, એનાથી મોટા કોણ છે, આવવાના છો તો બધાની ખુરશી કેવી રીતે ગોઠવાવાની છે, મારા બોસ અથવા મારા સાહેબની ખુરશી ક્યાં રહેશે, બીજાની ક્યાં રહેશે, બધું નક્કી કરો, પછી આવવાનું નક્કી કરશે. ત્યાં સુધી તમારું આમંત્રણ સ્વીકારવામાં નહીં આવે, આવી બધી ચોખવટ થાય પછી સ્વીકારે. એને એવી રીતે એની સીટ ન ગોઠવાય કે ડિગ્રેડ થયેલો દેખાય માણસનો, અપગ્રેડ દેખાય વાંધો નહીં પણ ડિગ્રેડ એનો દેખાવો નહીં જોઈએ, એવો દેખાવો નહીં. એવી રીતે લૌકિક પ્રવૃત્તિઓ તો ચાલે જ છે, લૌકિકમાં જે પુણ્યની મોટાઈ છે એમાં તો આવી બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, અને એમાં તો એ લૌકિક ભાવને છોડવાનો વિચાર સુધા નથી. ત્યાં તો એ ભાવો દ્રઢ કરવાની જ પરિસ્થિતિ અને વાતાવરણ ચાલતું, માહોલ પણ એવું જ હોય કે કોણ કોનાથી હારો દેખાય ને કોની કોનાથી, આ બધા ભેગા છે એમાં મારી છાપ સૌથી વધારે હારી દેખાય, મારું સ્થાન સૌથી આગળ દેખાય, ત્યાં તો એક પ્રકારનું વાતાવરણ અંતર બાહ્ય એવું જ વાતાવરણ હોય છે. શું કે ખાલી એને બેસવું હોય તો એવી રીતે બેસે, શું પછી ત્યાં એને સીટ લેવાની હોય તો એવી રીતે સીટ લે, જાણે કાંઈક પોતે ગુરુદેવની ભાષામાં કહે તો ઠૂંઠ થઈને બેહે, શું કાઠિયાવાડી ભાષા લોક
અસ્તિત્વમાં તો એ બધું ઝેર ખાધું જ છે જીવે, અનંતકાળથી એવા ઝેર પીધા છે અને એ પીતા પીતા અહીં સુધી આવ્યો છે. હવે એમ કે છે કે લોકી કોઈ દિવસ અહીંયા ધર્મના ક્ષેત્રમાં આવીને તો છોડ, નહીતર ધર્મની પ્રાપ્તિ એવી કોઈ સુલભ નથી. એવી રીતે લૌકિક અભિનિવેશ રાખતા પણ જીવને આત્મકલ્યાણ થઈ શકે એ બનવા યોગ્ય નથી. હા, ધાર્મિક વાળો તો વધારે અપરાધી છે, લૌકિક વાળો તો અપરાધી છે, ધાર્મિક વાળો તો વધારે અપરાધી છે. ઓલાને તો કોઈ ભાન શાન ભાન રહ્યું નથી, એટલે શાન ભાન નથી ને એ તો એનું તો દુર્ગતિ નક્કી જ છે, એની તો કોઈ સારી ગતિનો વિચાર પણ કરી શકાય એવું નથી. પણ આ ક્ષેત્રમાં આવીને કાં જ્યાં એ છોડવાનું છે ત્યાં એ ત્યાં તો વધારે તીવ્ર કર એમ કે છે. એ તો કરવા જેવું લલ્લુજીને આ વાત નથી, ત્યાગી છે, દીક્ષાધારી છે, પાત્રતામાં આવેલા જીવ છે. આ કાળે તો એ પાત્રતામાં આવેલા જીવ છે. સાધુ હોવા છતાં ગ્રહસ્થી સત્પુરુષનું સમાગમ કરે છે, એમની વંદના કરે છે અને બહુ નમ્રતાથી પરિચય કરે છે. તો પણ એ લાલ બત્તી નથી કે લૌકિક અભિનિવેશમાં તો વર્તતા નથી ને, ધ્યાન રાખજો. કહેવાનું કારણ એ છે, પણ પત્રની અંદર એ વાતનો ઉલ્લેખ કરવાનું એ કારણ છે કે કાંઈ લૌકિક અભિનિવેશમાં નથી વર્તતા. જ્ઞાન વાળા ને પ્રવચન કરનારને વધારે એ પણ વધારે લાગુ પડે છે. એ વક્તા હોય, લેખક હોય, એને પણ સમાજની અંદર એની પ્રસિદ્ધિ થવાને, લેખકમાં લેખક તરીકે એનું નામ આવે, વક્તાની અંદર અનેક માણસો સાંભળવા બેસે, એને પણ લૌકિક અભિનિવેશ છે. એ એકદમ જાગૃતિ રાખવાનો મુદ્દો છે, બહુ જ જાગૃતિ રાખવાનો મુદ્દો આવશે. કોઈ પણ જાહેર પ્રવૃત્તિની અંદર જાહેર રીતે આવવાનું થાય ત્યાં પછી કોઈ પણ હોય ત્યાં લૌકિક અભિનિવેશ આડો આવીને ઉભો રહે તો વિખ્યાત પત્ર થાય, સમ્યકની પ્રાપ્તિ એને પાય. બહુ મહત્વનો વિષય છે. બીજો શાસ્ત્રીય અભિનિવેશ છે, તે શાસ્ત્ર સંબંધિત છે. સૌક્ષમ વિશેષ હોવાને લીધે, નામનો ઉઘાડ વિશેષ હોવાને લીધે શાસ્ત્ર જ્ઞાન પણ વિશેષ ધારણા યોગ્ય થાય છે. અને ત્યારે એમાં એક અહમ પણ આવે છે, હું જાણું છું, હું સમજું છું, બીજા કરતા મારામાં જ્ઞાન વિશેષ છે, એવો જે પ્રકાર ઉત્પન્ન થાય છે શાસ્ત્ર જ્ઞાન સંબંધીનો, એને શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય છે. અથવા સત્સંગનો યોગ હોવા છતાં તે યોગ છોડીને જે શાસ્ત્રનો અધ્યયન રાખે છે તે સત્સંગ કરતા શાસ્ત્રો ઉપર વધારે વજન આપે છે, ત્યાં પણ શાસ્ત્રીય અભિનિવેશ હોવાને લીધે એમ થાય છે. અને એમાં પણ સત્પુરુષનો યોગ હોય, એ પ્રસંગ છોડીને જે કોઈ શાસ્ત્રના અધ્યયનમાં રોકાય છે એને તો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય. એમને પાછળના 661 નંબરના સત્રમાં એ સંબંધીનો ખુલાસો કર્યો છે. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ એવો શબ્દ આપ્યો છે અવતરણ ચિહ્ન કરીને. અપ્રશસ્ત એટલે અશુભ પ્રકારનો. શાસ્ત્રના જ્ઞાન સંબંધીના પરિણામ તો શુભ પરિણામ છે, શાસ્ત્ર જ્ઞાનના પરિણામ તો શુભ પરિણામ છે. તો પણ અહીંયા પોતાના મહત્વને ખાતર સત્પુરુષના સમાગમને ગૌણ કરીને જે જીવો શાસ્ત્રની પ્રધાનતા આપીને શાસ્ત્ર વાંચનમાં રહે છે અને એમ વિચારે છે કે અમે તો ગંધર્વદેવ જેવા અથવા તો આચાર્ય જેવા ઊંચા ગુણસ્થાનમાં બિરાજમાન પુરુષોના વચનોનું અધ્યયન કરીએ છીએ, આ તો અવિરત સમય દ્રષ્ટિ છે સત્પુરુષ પણ. એને પોતાના મહત્વનો એટલો બધો ત્યાં અભિનિવેશ છે પોતાની મહત્તાનો, એને અશુભ પ્રકારનો શાસ્ત્રીય અભિનિવેશ, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહ્યો છે. અને એ વાત એમણે
બહુ ઊંડાણ માંગીને પ્રસિદ્ધ કરી દે છે. એ વિષય છે એમને ઘણા ઊંડાણથી કહેલું.
આવતીકાલે સવારે પ્રવચન.